أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيب قلوبنا ونبي أنفسنا سيدنا مولانا حبيب القوى سيدنا محمد. اللهم
صل على محمد وآل
محمد وآل الطيبين الطاهرين المعصومين المظلومين، ولعن الله على أعدائه أجمعين. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. الصلوات
اللهم صل على محمد وآل محمد.
سورة الملك کی تیسری آیت، اسی تفسیر تمہاری خدمت میں نکالے پیش کری رہتی پر کان کے اللہ کی کتاب ایوی کتاب سے کہ اگر پوری دنیا نہ مانسو بھی ایک آدمی نے ایک آیت کی تفسیر کروانی کوشش کرے تو نہ کر سکتا. ارے میں نے بھی ٹائم نے اندر میں تمہارا سدھی امک باتوں پہنچاوی ہوئے تھے، اتنا مٹے گئی کالے جو مین سبجیکٹ ہتا الذی خلق الموت والحیات تیرے کہ اللہ موت نے پیدا کیرا انہیں زندگی نے پیدا کیرا وہ یہ بات نے اتنا مٹے مکھی جی تو کہ اگر تو یہ بات ہو پائیس تو پندر منٹ میں مانی پیدا سکتا پر آتے ٹوک ماں انہیں خلاصہ وار تمہاری خدمت میں پوری آیت کری نہ پوچھوں انہیں انشاءاللہ میں لاغے سے کہ آ آیت نے تمہارے سدھی پہنچاڑوا مٹے میں نے تقریباً 25 تفسیر جوڑی کری ہے. ہم تم نے اکانے 25 تفسیر نو خلاصو دو چھوں کہ 25 تفسیر نے اندر میں علماء شو لکھا ہے. انے آپ آیت ایوی محترم آیت سے کہ میں تمہارے سامنے سوال رکھو تو کہ اللہ کہے الذی خلق الموت والحیات، تے اللہ جے پہلے موت نے پیدا کیا پچھی زندگی نے پیدا کیا. لیبلوکم ایوکم احسن عملا، کہ تمہارا امتحان لیے کہ تمہارا مسیح بہترین عمل کرنا کون سے. وہو العزیز الغفور، ان ای اللہ قدرت والا چھے ان معاف کرنا چھے. ای پوری آیت میں ترجمہ چھے. سب سے پہلے بے بات تو تمہارا اشارہ کروں، تم نے اشارہ کروں تفسیر نو ارتھ سوچے تفسیر ایٹلے سو اگر اسے قرآن کی تفسیر تفسیر ایٹلے سو تفسیر ہوں. اگر ای بابت میں آپ جاسو تو ٹائم بہت ہیلو جاسا ہوں ٹوک میں تم نے بے شبد میں سمجھاؤں چھو تفسیر نو مانو سوچے تفسیر نو ارتھ سوچے. ہمنا سامنے پردہ چھے، ایگزامپل سے سمجھاؤں بدا جلدی سمجھی جاسو. سامنے پردہ چھے، پردہ نے پچھواڑے شو چھے کون بیٹھا چھے اپن نے کوئی خبر نہ تھی. پر جو اگر ایک مانس جائے انے پردہ نے اٹھا بھی نہ کے پردہ نے کھولی نہ کے تو آپ جوئی سکسو کہ پچھواڑے شو چھے انے کون بیٹھا چھے. تفسیر نو ارتھ کہ قرآن نی آیت اوپر بھی پردہ نے اٹھاو اینے تفسیر کہے چھے. یعنی قرآن نی آیت اوپر جے پردو چھے ای پردہ نے جو ہٹاوا ماں آوے تو اینے کہوا ماں آوے چھے تفسیر. تفسیر فسرا یفسرو، تفسیر عربی ماں تفسیر یعنی پردہ نے اٹھاو اینے کہوا ماں آوے چھے تفسیر. تفسیر کرنا بھی عالم لوگوں چھے، عالم لوگوں غیر معصوم چھے. ہوے ای لوگوں پوتا نے مگز پرمانے ایک حد سدھی سمجھوانی کوشش کری چھے પણ તમે આ તફસીર સાંભળીને એમ ના સમજી જશો કે છેલ્લા પોઈન્ટ ઈ જ છે લઈ ગયા છે. નહીં, ઝહુરે ઇમામ પછી મોલાએ કનાત ફરમાવે છે કે હર આયતની એક તફસીર છે, હર આયતના એક તરજુમો છે અને એક તરજમા અંતમાં સિંતર તરજુમા બીજા છે. પણ એને બોલવા માટે માસૂમની આંખ ખપે છે, માસૂમના ધ્યાન ખપે છે. કારણ કે એ કુરાન તે અલ્લાહના છે કે જેના સામે આપણે કાંઈ નથી. તો આપણે ઈ અલ્લાહને કલામને શુકર કરીએ આપણે કે આપણે ઈ પરવરદિગારને કલામને એટલા સમજીએ છીએ કે શું અલ્લાહ ફરમાવી રહ્યો છે. વરના ક્યાં અલ્લાહ ને ક્યાં આપણે, આપણે કઈ વજુદ જ નથી અલ્લાહને સામે. તો પણ એ અલ્લાહે આપણને તૌફીક આપી છે કે આપણે અલ્લાહને કલામને સમજી શકે છે. એટલા માટે એ વાત કહું છું કે અગર તમને કોઈ વાત તફસીરમાં સમજ ના પડે તો ઘબરાઈ ના જતા, કારણ કે એ બધે ઓલમાની તહકીક છે. ઘણી વખત માસૂમના સવાલ ક્યાં માસૂમથીને જવાબ મળ્યો છે, એનો જવાબ માસૂમ તરફથી હોય તો કોઈ જાતિ વાંધો નથી. પરંતુ ગેર માસૂમ જવાબ દે તો તમે ઘબરાઈ ના જતા, બલકે એને કબૂલ કરવાની કોશિશ કરશો કે ઇન્શાલ્લાહ. અને એટલા માટે હું હર તફસીરના નામ નથી લેતો કે આ કઈ તફસીરમાં છે, આ કઈ તફસીર, એટલા માટે કે ટાઈમ ખોટા થશે. مسئلہ اللہ پہلے زندگی نے رکھا تھا کہ پہلے موت اپنے پہلے مت سمجھے تھے کہ پہلے زندگی سے پچی موت ہے ایک بچوں دنیا میں آئے ہو تو جیتو اور زندگی پتا گئی نہیں گزری کی ہوتے موت کی تو آپ یہ سمجھے تھے کہ اللہ پہلے زندگی رکھے تھے پچی موت અને કુરાનમાં અલ્લાહ કહે છે કે અલ્લાઝી ખલકલ મૌતા વલ હયાત અલ્લાહ પેલે જિંદગી પેદા કર્યું છે પછી મૌત હવે નોખા નોખા મુસ્તહિદ નોખા નોખા આલિમ નોખી નોખી તહકીક પેશ કર્યા છે તમારા સામે ચાર ઇન્ટરેસ્ટેડ તહકીક પેશ કરું છું જે 25 તફસીરોના ખુલાસા છે એક આલિમ પોતાની તફસીરમાં લખે છે કે અહીંયા મૌત એ નથી કે તમે જે મૌતને મૌત સમજો છો એ નથી મૌત યાની ગુમનામી કોઈ તમારી ઓળખાણમાં કોઈ તમને ના જાણતા એને મોત કહેવાય એક ઇન્સાન મોટા આલિમે દીન હોય માજે તકલીર હોય ઘરમાં બેઠા હોય કોઈ ના જાણતો હોય તો એ મોત જ કહેવાય કે કોઈ નથી અને હયાત શું છે કે માણસો મશહૂર થઈ જાય પૂરી દુનિયાની અંદર તો મોત અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત યાની અલ્લાહ તે છે જે ગુમનામીમાંથી તમને મશહૂર કરી નાખ્યા છે યાની તમને કોઈ ઓળખતા ના હતા પણ અલ્લાહ તમારી ઓળખાણ આપી છે અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત અને એ વાત બી તમારી મગજમાં રહેવું જોઈએ પૈગંબરની હદીસ છે માસૂમની હદીસ છે જે લોકો પોતાને મન પ્રમાણે કુરાનની તફસીર કરે છે તે લોકોના ઠેકાણા જહન્નમ છે કોઈ ઠેકાણા બીજા છે જ નહીં ડાયરેક્ટ જહન્નમ છે જે લોકો પોતાને મન પ્રમાણે તફસીર કરે એ લોકોના ઠેકાણા જહન્નમ છે એટલા માટે હું કુરાનની જયારે તફસીર કરું છું પૂરી જિમ્મેદારીને સાથે વર્ડ વર્ડના જિમ્મેદાર છું કે ક્યાં શું લખેલું છે ને કેવી રીતે તમારી સામે બયાન કરું છું એ એક આલિમની તફસીર છે કે અલ્લાહ કે છે મોત યાની ગુમનામી તમને કોઈ ઓળખતા નથી અલ્લાહ એમ કે છે પછી હું તમને પૂરી દુનિયામાં મશહૂર કરી નાખ્યો છે યાની તમને જિંદગી આપી દીધું છે મોત પછી જિંદગી એ એક તફસીર બીજા આલિમ કે છે કે ના એ વાત બહુ મગજમાં ઘડતી નથી કે તમે મોત છો તો પછી શું છે કે જે મોત નો અર્થ છે કે દુનિયા અને જિંદગીનો અર્થ છે આખરત અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત અલ્લાહ પેલે દુનિયાને પેદા કર્યા પછી આખરતને પેદા કર્યા અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત યાની હું મૌતને દુનિયા સમજું અને હયાતને આખરત સમજું હવે તમે કહેશો કે મોત દુનિયાને કેમ દુનિયા અને મોત સાથે શું રિલેશન છે જો દુનિયા માટે છે કે કુલ્લુ મન અલૈહા ફાન કુરાન કહે છે સૂરા રહેમાનમાં કે દુનિયા ફના થઈ જવાની છે અને ઇન્સાન જયારે મોત આવે છે ફના થઈ જાય છે ખલાસ થઈ જાય છે તો દુનિયા જેવી રીતે ઇન્સાન ખરાબ થઈ જાય છે એવી રીતે દુનિયા બી ખરાબ થઈ જવાની છે એટલા માટે અલ્લાહ દુનિયાના નામ મૌત રાખ્યા અને તમને ખબર છે આખરતમાં જે લોકોને જિંદગી પસાર કરી હોય કોઈ દિવસ આખરતમાં મૌત નથી એની હંમેશા રહેવાની વાત છે તો જો હંમેશા રહેવાની વાત છે તો એને અલ્લાહ હયાત કહે છે યાની અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત તે અલ્લાહ જે દુનિયાને પેદા કર્યા અને આખરતને પેદા કર્યા શા માટે લિયબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા કે જો અમલામાંથી બહેતરીન અમલ કોણ કરે છે આવી બી તફસીર મોત યાની દુનિયા આખરત અને હયાત યાની આખરત એ બીજી તફસીર ત્રીજી તફસીરમાં એમ કે છે કે એટલા માટે મોતના લફ્ઝ પહેલે રાખ્યા છે કે અલ્લાહ ડરાઈવા છે કે જો જિંદગી આપું છું પણ પહેલે એ સમજો કે જિંદગીમાં મોતનો ખતરો છે જો અગર ઇન્સાન મોતથી ડરતા હશે તો પોતાની જિંદગી સારી રીતે પસાર કરશે એટલા માટે પહેલે મોત રાખ્યા છે પછી જિંદગી રાખ્યા છે અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત યાની જયારે તમને પેલી એક અટેન્શન મળશે કે ભાઈ મૌત છે તો ઇન્સાન ડરી જશે પછી પોતાની જિંદગી સમારી સવારી પસાર કરશે ગુનામાં નહીં જાય અલ્લાહની માફિયત નહીં કરે અલ્લાહના ગુના નહીં કરે એટલા માટે પેલે મૌતે રાખ્યા છે ને પછી આ કરશે આ ત્રીજી વાત ચોથી વાત એક સરવાત મોહમ્મદ વાલે
મોહમ્મદ
અમુક આલિમ નહીં કા કે ના એ બધી વાત નથી અમને એમ સમજ પડે છે કે અલ્લાહ પહેલે મૌત ને લઈ ખાધી જિંદગી યાની પરવરદિગાર આલમ હઝરત આદમ ને શું ચીજથી પેદા કર્યા છે માટી ઠીક છે ને કુરાન મજીદ કહે છે ને મટ્ટીથી પેદા કર્યા છે હવે હઝરત આદમ ને અલ્લાહ મટ્ટીથી પેદા કર્યા તો 40 વર્ષ સુધી યા 4000 વર્ષ સુધી હઝરત આદમ ના પુતલા યાની મૂર્તિ આમાં જ ઉભી હતી એમાં જ ઉભી હતી ને મટ્ટી હતી આમાં જ ઉભી હતી હઝરત આદમ હતા પણ અલ્લાહ એની અંદરમાં રૂહ નહોતી રાખી એટલા માટે એમ જ હતું ઇસ્ટેચ્યુ હતું એક જાતનું તો એ ઇસ્ટેચ્યુ ને ઓળવા કે છે આ મોત છે અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત પહેલે મોત છે પછી જિંદગી છે یعنی اللہ پہلے ماٹی نا پتلا بنائے گا انہیں موت رہے گا مردہ رہے گا ارے پاچھا انہیں اندر مر جائے روح ہونا ہے کہ جیو تو سیو تو پہلے موت آئے گی پچھلی زندگی آئے گی یعنی پہلے اسٹیچو ہوتا پچی حضرت آدم آدم بولوا لے گا تو امو بولوا کہتے کہ پہلے موت اتنا مانگے تھے کہ حضرت آدم تو ہٹا پر بولتا نہ آتا جوتا نہ آتا سمجھتا نہ آتا اتنے انہوں پر موت ہوتی અને પછી અમુક દિવસ પછી પરવર્તીકારણ જયારે હું રહે છે જિંદગી આવી જાય છે અલ્લાહી ખલક અલ મૌત વલ હયાત પહેલે મૌત છે અને પછી જિંદગી છે અને આ છેલ્લા એક બુઝુર્ગવાર પોતાની તફસીર ની અંદર માં છેલ્લા કૌલ લખે છે જે બી સાંભળવા જેવું છે કે છે કે ઇન્સાન ને અલ્લાહ પાણી થી પેદા કર્યા છે ઇન્સાન ને અલ્લાહ પાણી થી કુરાન મજીદ માં છે આયત કે અલ્લાહ ઇન્સાન ને પાણી થી પેદા કર્યા છે હવે આપણે જ્યારે પણ પડે છે ફી અસલાવી શામી ખતી વલાહામી મોદાહરા ફી અસલાવી શામી અહીં બેઠે કહા અથાર અલી સલાતુસ્લામ તમે પાક ને પાક ઓ પાકીદા વાતા ની અંદર માં હતા ફી અસલાવી શામી હતા વલાહામી મોદાહરા અને તમે લોકો પાક પેટ ની અંદર માં હતા યાની જ્યારે અહીં ભાઈ માટે આપણે ગવાહી દીધી છે એવી રીતે આપણે કહીએ છીએ તો અલ્લાહ એમ કહે છે કે અલ્લાહી ખલકલ મૌત વલ હયાત યાની કે પાણી ના ટીપા જેનાથી ઇન્સાન પેદા થાય છે એની અંદર માં જિંદગી ના હતી મોત હતી જયારે ઈ માને પેટમાં આવ્યું ત્યારે એની અંદર જિંદગી ના હતી એક ગોશ ના ટુકડા હતા એક લોહી ના ટકા હતા આ હિસ્સે જયારે હું એને રૂહ નાખ્યો એની અંદર ત્યારે એની જિંદગી મળી છે તો પહેલે મોત છે અને પછી જિંદગી છે એક સલામ મોહમ્મદ વાલી મોહમ્મદ પર અલ્લાહી ખલક અલ મૌત વલ હયાત યાની માને પેટમાં ભી જે પાણી ના ટીપા એની અંદર હયાત નહોતી અલ્લાહ કહે છે પછી હું એના અંદરમાં હયાત નાખો તો એ ચીજ જેનાથી ઇન્સાન ને પેદા કર્યા છે પેલે જિંદગી નહોતી એના અંદરમાં મુર્દગી હતી મૌત હતી અને પાછા હું એને જીવતા કરો છું એટલા માટે સૂરે હરતામાં એલાન થાય છે પેલી અને બીજી આયતમાં હરતા આદર ઇન્સાને હિરુ મે નદર લામી અકુન શયમ મસ્કુરા તમે લોકો કાઈ નહોતા કાઈ નહોતા પૂરી ખિલકત અને પૂરી ઇન્સાન ને માટે અલ્લાહ કહે છે કે તમે કાઈ નહોતા પછી શું થયું હલ અતા અલલ ઇન્સાન હિન મિન અદા અલમ યકુમ શયમ મસ્કુરા ઇન્ના ખલકના ઇન્સાન મિન નુતફતિન અમશાસ ઇસ પાણી ની વાત નુતફતિન અમશાસ નબતલી હે ફજઅલનાહુ સમિયમ બસીરા પછી હું ઈ પાણી ને બતાવી નાખો યાની એક બીજું એક્ઝામ કરીને એને બતાવી નાખો કે ઈ જોવા વાળા થઈ ગયા ને સાંભળવા વાળા છે યાની મોત પહેલે છે જિંદગી પછી છે એ મસલા શાયદ તમારે આગે ઇન્શાઅલ્લાહ ક્લિયર થઈ ગયા છે સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પર અલ્લામા તબરાબાઈ પોતાની તફસીલા કે છે કે અબુ કુતાદા રાવી નું નામ છે પૈગંબર પાસે ગયો જઈને પૈગંબર ઇસ્લામ ને પૂછ્યું કે યા રસૂલલ્લાહ ઈ તો ફરમાવો તમે આયત માં એમ વાંચ્યું છો અયુકુમ અહસનુ અમલા એની તફસીલ શું છે પૈગંબર ને પૂછ્યું અબુ કુતાદા લઈને તો પૈગંબર જવાબ દીધું અયુકુમ અહસનુ અમલા એમ પૈગંબર તફસીલ કર્યો પેલે હતો અમલા પૈગંબર અમારા ને બતાવી નાખો અકલા કરી નાખો યાની મને એ જોવું છે આ યોગો આહવાનો અકલા જો તમારે માંથી મગજ વાળા માણસ કોણ છે વધારે યાની હવે તમે સમજો ને દીવાના અને ઘેલા અને પાગલ માણસો ની ઇબાદત એટલા માટે ભક્તિ નથી કારણ કે ઇબાદત માં દખલ છે અકલ નું આ યોગો આહવાનો અમારા બહેતરીન અમલ કોણ કરે છે યાની જેને પાસે વધારે અકલ હશે એ વધારે અમલ કરી શકશે એ તફસીર છે બહેતરીન અમલ ની અને બહેતરીન અમલ માટે ભી ખબર છે કે ઇન્સાન બેદિન અમલ કી છે કે ઇન્સાન અમલ કરવા પછી વાત ના જોઈએ કે માણસો આવીને મારી ઉખાણ કરે ઘણા માણસો ને બહુ તકલીફ થાય છે મારી આ કરે હું સારો અમલ કરું છું નહીં બેદિન અમલ છે તારીખમાં અને રવાયાતમાં કે ફક્ત અલ્લાહ પાસે ની જગત આહે કે પરવાદગાર તું મને જગા દે બસ મને કોઈ ઇન્સાન પાસે જગા નથી ખબર એને કહેવાય છે બેદિન અમલ અને એને માટે એક પ્રૂફ પેશ કરું છું ચોથા ઇમામ હઝરત ઇમામે જલાલુદ્દીન અલૈહિસ સલાતુ
વસલામ
ઇમામ પાસે પીછે ગુલામ હતા એક મરતા એક માણસ કે છે કે મદીનામાં પાણીનો કહેર થઈ ગયો વરસાદ નથી થતી માણસો નમાઝ પડવા લેગા વરસાદ જયારે ના થાય ત્યારે એક નમાઝ પડવામાં આવે છે નામ છે નમાઝે ઇસ્તિસ્તા યાની પાણી બોલાવવાની નમાઝ નમાઝે ઇસ્તિસ્તા માણસો પડ્યા વરસાદ નથી પરેશાન થયા વરસાદ નથી એ કે છે માણસ હું ફરતો જંગલ ઇતર ચાલ્યો જોયો કે કોઈ નથી સહેરા છે એક નાના પહાડ છે એને અંદરમાં કોઈ માણસ દેખો છે જે રોઈ રોઈને ફરિયાદ કરે છે કે શું કહે, હું જોયો ને રોઈ રોઈને ફરિયાદ કરે છે, હું આ છું, હે અલ્લાહ હું ગુનેગાર છું, હે અલ્લાહ હું તારો બંદો છું, હે અલ્લાહ હું મોહતાજ છું, હે અલ્લાહ હું ફકીર છું. કે છે એટલા રોતા એટલા રોતા જરાક વાર પછી હાથ ઉપાડ્યો કે પરવરદિગાર પૂરી ખલકત પરેશાન છે પાણી માટે, તું વરસાદ નાઝિલ કર. અને માણસ કે છે હું શાહિદ હતો કે ઓસ્તામાં વરસાદ ચાલુ થઈ. કે છે જયારે એ માણસની એટલી આહો ભૂકા એટલા રોવાનું હું સાંભળ્યું, મારા દિલ એકદમ થથરાઈ ગયા કે હું કેમ કરું એને પાસે પગાર પહોંચી જાઉં. પૂછું ભાઈ તમે છો કોણ કે તમે હમણાં હાથ ઉપાડીને વરસાદ ખાવી લઈ ગયું? તો કે છે કે હું ત્યારે કઈ ના બોલ્યો, એ દુઆ કરીને એ માણસ ઉભો થયો અને ઘરની તરફ જવા લાગ્યો, હું બી પછવાડે પછવાડે જઈ ગયો. એ ગયો 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 અહીંયા સુધી કે ચોથા ઇમામ અલી ઇસ્લામ ને ઘરમાં પહોંચ્યો, બાયડા ખટખટાવે છે અને ઘરમાં ગઈ જાય છે. કે છે હું સમજી ગયો કે આ ઇમામ ને ગુલામો માંથી કોઈ ગુલામ છે, ગુલામ છે, આ તરફથી ગુલામ છે. કે છે બીજા દિવસ પૈસા લઈને હું ઇમામ ને દરવાજા પર પહોંચી ગયો અને મારે મનમાં એમ રાખ્યો કે હું જેવી જેવી થશે આને ખરીદીશ, જેટલી કિંમત ઇમામ માંગશે, અને એને મારી ગુલામી માટે નહીં રાખું, હું એની ગુલામી લઈશ. એટલા માટે કે હાથ ઉપાડે તો તું આવો ઉત્સર્જક થાય છે. એટલા માટે બીજા દિવસ હું ઇમામ ને દરવાજા ઉપર ગયો. જો અહેસાને અમલ શું છે, બેહતરીન અમલ શું છે, એ હું તમને બતાવવા માટે પ્રૂફ દઉં છું. એક મતવા કે છે દરવાજા ઉપર ગયો, ઇમામ અલી સલામ ને ભાડા ખટખટ આવ્યો, ચોથા ઇમામ બહાર આવ્યા, પૂછ્યા શું છે? કે છે તમારે ગુલામો માંથી મને ગુલામ ખપે છે. ઇમામ અલી સલામ કે છે ઠીક છે, બધે ગુલામ ને બોલાવું છું, તને કઈ ખપે છે? બધાને બોલાવ્યા, બધાને બોલાવ્યા, બધાને બોલાવ્યા. કે છે ના, એમાંથી જે મને ખપે છે કોઈ એક નથી. કે છે બીજા કોણ છે? ઇમામ અલી સલામ બોલાવે છે. જો છે એક બીમાર છે જે ઘરમાં છે એને બી બોલાવ્યા કે હા મને આ ગુલામ ખપે છે. તો ઇમામ અલી સલામ પણ કહે છે સારા ગુલામી છે કે ના બસ મને એ જ ખપે છે. તો એક માતા એ માણસ કે છે, ગુલામ કે છે કે ભાઈ તમે મને વિચારતા રહ્યો છો તો તમે શા માટે મારી ઉપર આ જુલમ કરો છો? કેમ મારે આકાથી મને જુદા અનોખા પાડો છો? તમે આ મોટી જુલમ મારી ઉપર ના કરો, એનાથી મોટા જુલમ મારી ઉપર ના થઈ શકે, હું મારે મોલાને કોઈ દિવસ મૂકીને નહીં જાઉં. અને શું કારણ છે કે તમે મને લેવા માટે આવ્યા છો? એટલા બધા ગુલામને નથી લેતા તમે? કે છે ના, હું તમને મારી ગુલામી માટે નથી લેતો, હું તમારો ગુલામ બનીશ. કે છે બાબત શું? ગઈકાલે મેં તમને જોયો છું કે પહાડ નીચે બેઠીને તમે જયારે રોઈ રોઈને દુઆ કર્યા છો ત્યારે વરસાદ ચાલુ થઈ છે. બસ દોસ્તો, અહેસાને અમલ એટલે શું? અહીંયા પ્રૂફ મળે છે. એ ગુલામ એ સાંભળ્યો, એક મતો હાથ ઉપાડ્યો કે પરવરદિગાર આલમ, હું તને કીધું હતું કે તું કોઈની વાત ના કરજે જે મારે અને તારે બીચમાં છે. કેમ આને ખબર પડી છે? તો એ પરવરદિગાર હવે એને ખબર પડી ગઈ છે તો મને નથી ખબર કે હું મારે મોલાની ચોખટ મૂકીને કોઈ જગ્યા જાઉં, તું મને પોતાને પાસે બોલાવી દે. અને એકલા કહીને એ જમીન ઉપર પડે છે અને મરી જાય. અહેસાને અમલ શું છે? કે અમલને સંતાડે. નમાઝ પઢો, સંતાડો, કોઈને કહેવાની જરૂર નથી. એટલા માટે કે અહેસાને અમલ એ છે કે એને ખપતું નતું કે કોઈ જાણે કે મારે અલ્લાહ ને દરમિયાનમાં એટલા રિશ્તા છે કે હું હાથ ઉપાડું દુવા માટે તો દુવા મારી બહુ થશે. તો એ છે અહેસાને અમલ. અમે પોતાની જિંદગીની અંદરમાં આયતની તફસીર લેવી જોઈએ કે અહેસાને અમલ એટલે શું. એટલે ઈ કે અમારા અમલને કોઈ ના જાણે, અને અમે આશા ના રાખીએ કે કોઈ આવીને મારી વખાણ કરશે. હું મજલિસ પહોંચું છું, કોઈ આવીને મને તફસીર કરું છું, કોઈ આવીને મને કહેશે કે બહુ સારી તફસીર છે, હું ખુશ થઈ જાઉં. ના, એ પરવરદિગાર તારે માટે તફસીર કરું છું, એ તમારી ખુશખુશી માટે તફસીર કરું છું. તમે જો ખુશ છો તો પૂરી દુનિયા ખુશ છે, અને જો તમે નારાજ થઈ ગયા અને પૂરી દુનિયા ખુશ છે તો મને કઈ ના મળ્યું, મારે કોર્ટ લાગી છે. ઇન્સાનને મગજમાં એ જ વિચાર રાખવો જોઈએ. છેલ્લે છે જુમલા, વહુવલ આપુ અધિકુલ ગફુર. અધિક ના અર્થ છે કુદરત વાળા. તમને ખબર છે પાછા શુરુની આયતમાં શું કહે છે? અને છેલ્લે તબારક અલ્લાઝી બેયદિહિલ મુલ્ક, યાની અલ્લાહ કહે છે તે અલ્લાહ જેને હાથમાં પૂરી કુદરત છે. અને છેલ્લે કે છે અધિક, યાની કુદરત થી વાત ચાલુ થઈ છે અને કુદરત ઉપર વાત પતે છે. અને પછી કે છે ગફુર, ગફુર નો શબ્દ નીકળ્યો છે મગફરત થી. મગફરત યાની માફી. હવે અહીંયા મગફરત નો શબ્દ કેમ આવી ગયો છે? એટલા માટે કે આઈ યોગો આહસનો અમારા, તમારામાંથી બહેતર અમલ કોણ કરે છે? યાની અગર તમે ખરાબ અમલ બી કરશો તો અલ્લાહ તમારે અમલને ઢાંકી નાખશે. મગફરત યાની ઢાંકી નાખે, છૂટી નાખે. માણસોને ખબર ના પડે અલ્લાહ ગફુર રહીમ છે, અલ્લાહ ગફુર છે, અલ્લાહ માફ કરવા વાળા છે. એનો અર્થ શું છે? કે આપણે અમલને ઢાંકી નાખે છે. સારું કરો યા ખરાબ કરો, અલ્લાહ ઢાંકી નાખે છે. આઈ યોગો આહસનો અમારા, તમારામાંથી બહેતર અમલ કોણ કરે છે? અલ્લાહને એ જોવું છે. અગર જો સારા અમલ કરશો તો અલ્લાહ રાજી થશે, તમારે નામા અમલમાં બરકત છે, તમારે હિસાબો કિતાબમાં બરકત છે. જો ખરાબ અમલ કરશો તો તમે વ્યાધિ ના કરજો. જો ભૂલ ચૂકથી ખરાબ અમલ થઈ જાય તો વ્યાધિ કરવાનું નથી, કારણ કે અલ્લાહ ગફૂર બી છે, یعنی تمہارے عملوں پر پردہ نہ کی جیسے کہ کوئی نے خبر نہیں پڑے. سلوات محمد والے
محمد والا
محمد. اللهم اني اسالك بحق الزهراء وابيها وبعلها وبنيها والسر المستودع فيها ان تصلي على محمد وال محمد وان تفضي ما انت اهل ولا تفضي ما انا اهل يا ارحم الراحمين. خدائے تجھے واسطہ ہے محمد وال محمد کا، اہل بیت اظہار کا، ائمہ معصومین علیہ الصلوۃ والسلام کا، ہماری عبادات کو قبول فرما. میرے محبوب تجھے واسطہ ہے محمد وال محمد کا، ہم سب کو احسن عمل کرنے کی توفیق دینا. میرے محبوب تجھے واسطہ ہے محمد وال محمد کا، ہاسپٹل میں جو لوگ بیمار ہیں شفا کامل و عاجل عنایت فرما. میرے محبوب تجھے واسطہ ہے محمد وال محمد کا، مقروض و قرض سے سبک دوش فرما. بے اولاد کو اولاد نرینا عنایت فرما. ہمارے مومن اور مومنات کی جائز حاجات کو پورا فرما. میرے محبوب تجھے واسطہ ہے محمد وال محمد کا، اسلام کا سر بلند فرما. کفر و نفاق کو نیست و نابود فرما. ماہ مبارک رمضان میں ہمیں زیادہ سے زیادہ عبادت کرنے کی توفیق عنایت فرما. میرے محبوب تجھے واسطہ ہے محمد وال محمد کا، ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما اور ہم کو ان کے غلاموں میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.